તારીખ 21/4/1987, પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 94 અને 95 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 72.
એકાગ્રતાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, વિભાવનો ભાવ થાય છે. ત્રણેય કાળે ધ્રુવ તત્વ એટલે આત્માનું સદૃશ ભાવે રહેતું સ્વરૂપ, ફેરફાર વિના એકરૂપ કાયમી સ્વભાવ છે એવા પોતાના મૂળ સ્વરૂપમાં એકાગ્ર થવાથી જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અથવા ધ્રુવનાલંબને શુદ્ધ દશા ઉત્પન્ન થાય છે અને સર્વ પ્રકારના વિભાવનો અભાવ થાય છે. વિભાવના પ્રકાર ભલે અનેક છે તો પણ એના નાશનો આ એક જ ઉપાય છે. પ્રકાર ભલે અનેક ઉત્પન્ન થયા છે પણ આ એક ધ્રુવ તત્વનું આલંબન છોડવાથી એ અનેક પ્રકાર ઉત્પન્ન થયા છે. કારણ પણ એનું એક છે, એ કારણનો નાશ કરતા શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં ભલે અનેક પ્રકારની અનેક ન્યાય છે, ગમે તે વાત હોય તો પણ ત્રણેય કાળે પર્યાયની શુદ્ધતા પ્રગટવાનો અથવા ધર્મ ઉત્પન્ન થવાનો આ એકમાત્ર અબાધિત સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને ક્યાંય પણ બાધા પહોંચે અને બીજું કથન સ્થાપવાનું હોય એવું જિનાગમને વિશે ક્યારે પણ કહેવા ધાર્યું નથી, કોઈ કહ્યું નથી. અથવા આ વિધિનો વિષય છે કે પોતાના કાર્ય સંપન્ન થવાની આ એક જ વિધિ છે, બીજી કોઈ વિધિ નથી. પહેલાં આમ કરવું, પહેલાં આમ કરવું, એવી અનેક વાતો આવે એમ કહે કે સિદ્ધિ આ વાત કેમ સ્થાપો છો, એ છે કે એ મૂળ બધી વાતો કહેવા પાછળ જે તાત્પર્ય છે એ તાત્પર્ય તો સ્પષ્ટ હોવું જોઈએ. આ 12 અંગનો સાર છે, ભલે એક લીટીમાં વાત છે તો પણ 12 અંગનો આ સાર છે. ધ્રુવ તત્વમાં એકાગ્રતા ક્યારે થાય કે એ ધ્રુવ તત્વનો ધ્રુવ તત્વ જ્ઞાનમાં આવે અને જેટલું એનું સામર્થ્ય છે એટલું સામર્થ્ય જ્ઞાનની અંદર ભાષે તો એકાગ્રતા સહજ થાય, ને નહીંતર એકાગ્રતા થવાનો તો બીજું કોઈ કારણ થઈ શકતું નથી. અનાદિથી જીવની પર્યાયમાં એકાગ્રતા છે, પર્યાયમાં પણ મલિન રાગાદિ ભાવોમાં એકાગ્રતા છે અને તેથી સહજપણે એ રાગ જે સંબંધિત પદાર્થો છે એ વિષયમાં એકાગ્રતા છે એમ કહેવાય છે. ખરેખર તો એકાગ્રતા એના રાગમાં છે. એનું કારણ પણ એ છે કે તે પદાર્થનો મહિમા છે અથવા તે પદાર્થ સુખનું કારણ છે એવો નિશ્ચય પડેલો છે. એ જૂઠો નિર્ણય છે, જૂઠો નિશ્ચય છે, અને સુખનો અનુભવ છે એ પણ જૂઠો છે, સુખ નથી પણ ત્યાં સુખાભાસ છે, એ ઉલટા વિષયને અનાદિથી ઊંધા પરિણમને પણ બરાબર સમજે છે પહેલા, અને પોતાના શુદ્ધ ધ્રુવ સ્વરૂપને પણ સમજીને ઓળખીને, ઓળખે તો એકાગ્રતા થાય. બે પડખા છે, ઊંધું પડખું છે અનાદિનું તે ઉલટે નહીં, અને સીધું પડખું ઉત્પન્ન થાય એવું બનતું નથી, એટલે બંને પડખેથી અનેક પ્રકારની વાતો આવે છે. પણ એ બધાનું તાત્પર્ય આ છે કે પોતાના ધ્રુવ સ્વરૂપમાં એકાગ્ર થવામાં આવે તો જ એનો આશ્રય કરવામાં આવે. એકાગ્ર થવું, આશ્રય થવો, અવલંબન થવું, ગ્રહણ થવું, પકડાવવું, એ બધું એક અર્થ છે, એક જ શબ્દ, એક જ ભાવને બતાવનારા એ શબ્દો છે. પણ નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાયનું બીજું કોઈ કારણ નથી. ખુદ નિર્મળ પર્યાયમાં એકાગ્રતા એ પણ નિર્મળ પર્યાયની ઉત્પત્તિનું કારણ નથી. નિર્મળ પર્યાયનું આલંબન લઈએ, નિયમથી રાગની ઉત્પત્તિ થાય. એ બધું થયું કહ્યું છે, પણ એમાં તો એ સંબંધીનો રાગ છે, એ સંબંધીનો રાગ છે. પરદ્રવ્યાશ્રિત જેટલી કોઈ ક્રિયા છે એ રાગના રાગ, એના નિમિત્તે રાગની ઉત્પત્તિ થાય છે, અને એ રાગ તે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય કે ધર્મની પર્યાય નથી. ધર્મની નથી એમ કહો કે અધર્મની છે કહો, એમ બંને એક વાત છે. પણ અધર્મ કહે એટલે જરા કઠોર શબ્દ પડે છે કે પૂજા પાઠ અધર્મ છે એમ કહો છો એમ કહે, પણ ધર્મ નથી એનો અર્થ કે અધર્મ છે. બસ આ એક જ વાત છે, પોતાનું પરમ તત્વ છે, પરમાત્મ તત્વ છે. અપ્પા સો પરમ અપ્પા, આત્મા છે તે પરમાત્મા છે મૂળ સ્વરૂપે. સંસાર દશા છે એ તો બહિરાત્મા છે એની વાત નથી, મૂળ સ્વરૂપે અંતરંગમાં મૂળ ચૈતન્ય ધાતુ છે એ પરમાત્મ પદ છે, એમાં એ પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, અને એના મહિમાપૂર્વક એમાં એકાગ્રતા થાય તો ધર્મની શુદ્ધતાની દશા ઉત્પન્ન થાય. શુદ્ધિ કહો, સંવર કહો, નિર્જરા કહો, મુક્ત ભાવ કહો, બધું એક અર્થ છે. એ એક જ ઉપાય છે, અને ત્યારે જ વિભાવનો સમ્યક પ્રકારે અભાવ થાય છે. શુભ રાગમાં વિભાવની મંદતા થાય છે, વિભાવનો અભાવ થતો નથી. મંદપણે તે સદભાવમાં રહે છે. સદભાવને અભાવ અસ્થિ નાસ્તિ જેટલો ફેર છે. માણસ હોય અને મૃત્યુ થાય તો ન હોય એમ કહે છે, શું છે ને નથી એટલો બધો કેટલો ફેર છે, કે છે ને નથી એમાં બહુ મોટો ફેર છે. એમ કશાયની મંદતામાં, શુભભાવમાં, પ્રશસ્ત રાગમાં વિભાવ મંદપણે ઉત્પન્ન થાય છે, એનો અભાવ ત્યાં થયો નથી. અહીંયા તો સમ્યક પ્રકારે એનો અભાવ થાય છે, એ વાત લીધી છે. આ એક જ વિધિ છે, બીજી કોઈ નિર્મળ પર્યાય પ્રગટ થવાની ત્રણેય કાળે કોઈ બીજી વિધિ નથી. ચોરાણું થયું, પૂજા પાઠમાં એવું છે કે જેન જેની પૂજા કરવી છે, દેવગુરુ શાસ્ત્ર તીન, દેવગુરુ શાસ્ત્રની પૂજા કરવામાં આવે છે. તો બીજા પદાર્થના ને લક્ષે જ્ઞાન, આપણે રાગ તો ચારિત્રની પર્યાય લઈ, પણ જ્ઞાનની પર્યાય છે, બીજા પર બીજા પદાર્થનું લક્ષ થાય એ પણ રાગની ઉત્પત્તિનું કારણ છે. પણ ઉઘે ઉઘે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ જ્ઞાનમાં સમજાયા વિના પૂજા કરે, અને જ્ઞાનમાં દેવગુરુ શાસ્ત્રનું જેવું સ્વરૂપ છે તેવું વિતરાગી સ્વરૂપ સમજીને પૂજા કરે, તો એવું કોઈ વાર કહેવાય કે આ જ્ઞાનથી પૂજા કરે છે ને પેલો અજ્ઞાનથી પૂજા કરે છે, એવો ભેદ પાડવામાં આવે છે. પણ પોતાના પરમ તત્વથી તો કોઈ ઉત્કૃષ્ટ નથી, બીજા દેવગુરુ શાસ્ત્ર પણ પોતાના પરમાત્મ પદથી તો ઉત્કૃષ્ટ નથી. એટલે પોતાનું એકાગ્રતાનું અવલંબન છોડાવીને દેવગુરુ શાસ્ત્રની પૂજા કરવાનું ફરમાન નથી. દેવગુરુ શાસ્ત્ર જ એમ કહે છે કે તું તારા સ્વરૂપમાં એકાગ્ર થા. જો તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કર, એમાં એકાગ્રતા થા, તો અમે એમ કહીએ છીએ કે જા અમારી પૂજા આવી ગઈ, એમાં પછી અમારી પૂજા કરવાની તારે જરૂર નથી. એકાગ્રતા ન થાય ત્યાં સુધી એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરવો. ભૂખ લાગી હોય અને જમવાનું ન મળે તો ભૂખ લાગી હોય એનું શું કરવું કે ખોરાક મેળવવાનો પ્રયત્ન કરવો. ખોરાક ન મળે માટે બીજી મજૂરી કરવી તો વધારે ભૂખ લાગશે, અશક્તિ વધારે આવી જશે. એમ ધર્મ ન થાય ત્યાં સુધી શું કરવો કે અધર્મ કરવો, એમ હોય કે હોય એવું કે નહીં. ધર્મ થવાનો પ્રયત્ન કરતા બીજો રાગ વચ્ચે ઉત્પન્ન થઈ જાય બીજી વાત છે, અને બીજો રાગ કરવો એવો અભિપ્રાય રાખે એ બીજી વાત છે. અભિપ્રાયમાં પૂર્વ પશ્ચિમનો અંતર પડે છે આની અંદર, એ મોટો ફેર છે પરિણામની અંદર. અભિપ્રાય તો એક જ હોય, પછી અભિપ્રાય વિરુદ્ધ ભાવ થાય તો એનો નિષેધ આવી અને એને ટાળે, નિષેધ થઈને ટળે. પણ પહેલેથી કરવાનો અભિપ્રાય હોય એને તો ટળવાનો પ્રસંગ જ આવતો નથી. સમયસારની 31, 32, 33 ગાથા છે, એની અંદર એ વાત પ્રશ્ન ઉઠાવ્યો છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કોને કહેવી. શાસ્ત્રની અંદર તીર્થંકર ભગવાનની સ્તુતિ આવે ત્યાં તીર્થંકર ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિજ્ઞાન, એની પ્રશંસા મહિમા આવે. એ ઉપરાંત એમના શરીરની મહિમા આવે સ્તુતિમાં, તો આપનું આવું વિતરાગ ભાવ પ્રદર્શિત થઈ રહ્યું છે એવું આપનું શરીર છે, પરમ ઉદારિક શરીર હોવાથી મહા તેજસ્વી શરીર છે. તેથી આગળ વધીને આજુબાજુના સંયોગોનું પણ વર્ણન આવે, સમોસરણ આદિ વિભૂતિ પ્રગટ થઈ છે, 34 પ્રકારના અતિશય છે, અષ્ટ પ્રાતિહાર છે, એવું બધું આવે. ઓકે, આ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે, ઓકે, ખરી સ્તુતિ નથી. સમયસાર અધ્યાત્મ શાસ્ત્ર છે ત્યાં એવી વાત થાય છે કે આવી 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 સ્તુતિ આવે છે પણ એ ખરી સ્તુતિ નથી. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, ઇન્દ્રિયોના પરિણામોથી વિમુખ થઈને પોતાના અતિન્દ્રિય જ્ઞાયક સ્વભાવને અધિક જાણે, મહિમાવંત જાણીને તેમાં સ્થિર રહે ત્યારે એને તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિ કરી છે એમ કહેવામાં આવે છે. કુંકુંદાચાર્ય દેવે એવો જવાબ આપ્યો છે. પ્રશ્ન ઉઠે તો બરાબર શાસ્ત્રમાં જવાબ છે, આપણા ઘરની વાત કરવાનો પ્રશ્ન નથી. કે ઘરનું જોડી દેવું ગમે ત્યાં, એક જ વાત જોડી દેવી બધી જગ્યાએ, એક જ વાત જોડી દેવી એમ નથી કે આત્માનો 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 એમ નહીં. મૂળ શાસ્ત્રની અંદર આ વિષય સ્પષ્ટ છે. આગળની ગાથા છે. વર્ણન કરે નગરી તણું નહીં થાય, વર્ણન ભૂપનું નગર બહુ શોભાયમાન હોય, સુંદર રાજધાનીનું શહેર હોય તો પણ એમાં રાજાનું વર્ણન નથી. રાજા રાજા છે ને રાજધાની તે રાજધાની છે. કીધે શરીરની ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવળી ગુણનું, કેવળીના ગુણોનું સ્તવન એ કાંઈ એમના શરીરના ગુણની સ્તુતિ કરવાથી થતું નથી, એના માટે પ્રશ્ન ઉઠાવ્યો છે. કે તો પછી હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહેવામાં આવે છે, કે તો પછી તીર્થંકર ને કેવળીની નિશ્ચય એટલે સાચી સ્તુતિ કઈ કેવી હોય એના માટે છે. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેને. અતિન્દ્રિય જીતેન્દ્રિય જ્ઞાન સ્વભાવમાં સ્થિત થઈ જાય, સ્થિર થઈ જાય, લીન થઈ જાય ત્યારે એને તીર્થંકર ભગવાનની ખરી સ્તુતિ સાચી સ્તુતિ કરી છે. આમાં આત્મા સ્વના સ્વભાવમાં લીન થાય, ધ્રુવ સ્વભાવમાં એકાગ્ર થાય, આ મૂળ બોલ ચાલે છે ચોરાણું. એમાં બીજા તીર્થંકર ભગવાનની સ્તુતિ કેવી રીતે આવી છે? તો કે તીર્થંકર એમ કે છે કે અમે કઈ છીએ આવી ગઈ ને પણ હવે પછી તારે શું ઉપાધિ છે એની? જેમ કોઈ એક માણસ એમ કે ભાઈ તમારે પૈસા દેવાના નથી, તમારા જે દેણા હતા એ પહોંચી ગયા, હવે કાંઈ તમારે ઉપાધિ કરવાની નથી, આવી ગયા છે અમારી પાસે, પછી વાત પૂરી થઈ જાય છે. લેણદાર એમ કે મારા મારું લેણું પૂરું થઈ ગયું, પછી દેણદારને ઉપાધિ કરવાનો પ્રશ્ન. એમ ખુદ તીર્થંકર ભગવાન એમ કહે છે કે તારા ધ્રુવ સ્વભાવમાં એકાગ્રતા કર, અમારી સ્તુતિ આવી ગઈ, અમે એ જ કર્યું છે, તું પણ એ કર, અમને તારી સ્તુતિની અપેક્ષા નથી અને તું અમારી સ્તુતિ કરે એવું તારું સ્વરૂપ પણ નથી, એટલે તું તારા સ્વરૂપમાં લીન થા, એ અમે જે કહેવા માંગીએ છીએ એ તે કર્યું, અમારી આજ્ઞાનું પાલન થઈ ગયું, બસ અમારી સ્તુતિ એમાં આવી ગઈ. એના ઉપર ત્રણ ગાથા લીધી છે કે જીતે ઇન્દ્રિયો લીધી, એમ જીતે મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે. પરમાર્થના જાણનારાઓ આવા સાધુને જીત મોહી કહે છે કે જે જ્ઞાન સ્વભાવને અધિક જાણીને મોહ ઉપર વિજય મેળવે છે સમ્યક પ્રકારે. 32મી ગાથા છે. અને જીત મોહ સાધુ તણો વળી ક્ષય થાય મોહ, જ્યારે ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચય વિદો થકી તેને ક્ષીણ મોહ નામ કથાય છે. એક ગાથામાં ભાવ્ય ભાવક શંકર દોષનો નાશ કરે છે, એટલે કે ભોગવવાના ભાવનો નાશ કરે છે, અને એકમાં જ્ઞેયનાયક શંકર દોષનો નાશ કરે છે. એ રીતે અહીંયા તીર્થંકર ભગવાનની એને ક્ષીણમોહજીન કહેવામાં આવે છે. સ્થિર થઈ જાય આત્મામાં ત્યારે પોતે જ ક્ષીણમોહજીન થાય છે. 12મા ગુણસ્થાનવાળા શરીરને અષ્ટ પ્રાતિહારીનું વર્ણન આવે છે, તો એનાથી આત્મા ભિન્ન છે તીર્થંકર ભગવાનનો, ત્યાંથી આ સીધું પોતાના આત્મા ઉપર આખો વિષયનું અવતરણ કર્યું છે. પંચાણું મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે, સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે, સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. કોઈ પણ લૌકિક જનોનો સંગ મુનિરાજ કરતા નથી. લૌકિક જનોનો તો સંઘ કરે નહીં, પણ મુનિ સંઘમાં પણ એને પોતાને જ્ઞાન છે. તેથી એવું જ્ઞાન થાય કે ફલાણા મુનિ દ્રવ્યલિંગી છે પણ ભાવલિંગી નથી, તો એનો પણ એ સંઘ કરે નહીં. આમ છે, ત્યાગી હોય, વૈરાગી હોય, જંગલવાસી હોય, 28 મૂળ ગુણનું જીનોક્ત જીનશાસ્ત્રને વિશે કહેલા વ્યવહારનું, આચારનું, બાહ્યાચારનું બરાબર પ્રતિપાલન કરતા હોય, નિર્દોષ, તો પણ એનો સંઘ ભાવલિંગી બની કરતા નથી. એવું અસંગપણે આત્માની સાધના કરે છે. સંઘ કરે તો પોતાના વિશેષ ગુણીનો સંઘ કરે, અથવા બરાબર ભાવલિંગી હોય એનો સંઘ કરે, પણ દ્રવ્યલિંગીથી માંડીને લૌકિક જનોનો સંઘ મુનિરાજ કરતા નથી. ગુરુદેવ શ્રી પ્રવચનમાં એમ કહેતા કે જ્યાં કોઈ પણ પ્રાણીનો પગરવ ન હોય, એવું નિર્જન ક્ષેત્ર હોય ત્યાં મુનિ ધ્યાન કરે છે. પગરવ, રવ એટલે અવાજ. કોઈ માણસ ચાલે એના પગલા ચાલવાનો પગનો અવાજ થાય એવી એવી જગ્યા પણ મુનિ પસંદ કરતા નથી. અસંગ દશા છે ને પોતાની, કોઈનો સંગ ન કરવો. એટલા માટે તો વસ્તી છોડીને જંગલમાં રહીએ છે. જંગલમાં પણ ક્યાંય પણ મનુષ્યની વસ્તી ન હોય એવા ક્ષેત્રમાં જઈને જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં મુનિ રહે છે. એવી આત્માની સાધના, આત્મામાં સ્વરૂપ ગુપ્ત થવા માટે, સ્વરૂપમાં ખોવાઈ જવા માટે, લીન થઈ જવા માટે અસંગ દશામાં રહીને, અસંગપણામાં રહીને સાધના કરે છે. મુનિરાજની દશા અને સંસારી જીવની દશામાં ઉલટો સુલટો ફેર છે. કેમ કે સંસારી જીવ જન્મ મરણ રૂપ સંસારને સાધે છે, એ સાધક છે સંસારનો, અને મુનિરાજ મુક્તિના સાધક છે. તો સંસારી જીવને સંગ વિના ગમતું નથી. સંસારી જીવને સંગ વિના ગમતું નથી. ઘરમાં પણ સભ્યો બરાબર હોય, કોઈ કંઈ પણ ઓછું ન થાય, અને નગરમાં પણ ઘણી વસ્તીવાળું નગર હોય, વધુ વસ્તી ગામડા કરતાં શહેરમાં લોકોને ગમે છે, શહેર કરતા મોટા શહેરમાં એવું છે કે નહીં. આ એક જે વૃત્તિ છે એ અસંગ દશાથી વિરુદ્ધ વૃત્તિ છે. એ વૃત્તિથી જીવ જ્યારે પાછો વળે છે ત્યારે એ લૌકિક જનોનો સંગ છોડે છે અને પોતાના સ્વરૂપમાં વિશેષ વિશેષ એકાગ્રતાનો અભ્યાસ કરવાનો જેનો અભિપ્રાય છે, જેનો ભાવ છે, એ તો બીજા સાધર્મીનો સંગ પણ છોડે છે. વિધર્મીનો તો સંગ કરવાનો પ્રશ્ન નથી. મિથ્યા દ્રષ્ટિઓ અને આત્માની અરુચિવાળાઓનો અને ખાન પાનને પાંચ ઇન્દ્રિયના વિષયના એકદમ રસવાળા જીવોનો તો સંગ કરવાનો પ્રશ્ન નથી. એ તો કરવા યોગ્ય છે નહીં, કેમ કે તને એનો રંગ પાછો ચડતા વાર લાગશે નહીં. પણ જેને પોતાના સ્વરૂપમાં વિશેષ સાધના કરવી છે એ તો સાધર્મીનો સંગ પણ છોડે છે. કેમ કે સ્વરૂપમાં લીન રહેવું છે. સાધર્મીની સાથે વાતચીત, ચર્ચા, વાર્તા, એમાં તો રાગ થાય છે, બીજું શું થાય છે? એમાં રાગ સિવાય બીજું કાંઈ થતું? શુભરાગ છે ને, એ તો શુભરાગમાં રહેવું છે કે સ્વરૂપમાં લીન એકાગ્ર આવે છે. સુગાનીજીના ચર્ચામાં આવે છે એકલિયા ડેમની, નામ શું છે એનું? એકલિયા નામનું તળાવ છે, સોનગઢથી માઇલ દોઢ માઇલ જેટલું દૂર છે, નાનું એવું તળાવ છે. એમના એક એકલિંગ મહાદેવ કે એવું કોઈ મહાદેવનું મંદિર છે તળાવની અંદર. એ તળાવનું નામ એકલિયા તળાવ છે, ડેમ જેવું બાંધ્યું છે. છે નિર્જન સ્થળ પાછું, કેમ કે ત્યાં દોઢ માઇલ ની બાજુ પાલિતાણાના રસ્તે કોણ જાય? એક વાર સાંજે અમે ફરવા ગયા હતા, જમ્યા પછી વિકાન સ્થળ જોયું, બહુ સરસ છે. બધી નાની નાની પહાડી છે, આ વચ્ચે તળાવ છે, બહુ સરસ એકાંત છે. તો આ એકાંત શું પ્રસિદ્ધ કરે છે કે બસ તું એકલો તારા ધાર્મિક સાથીઓથી પણ દૂર થઈને અહીંયા એકાંતમાં બેસી જાય, એમ અહીંનું આ સ્થાન સૂચવે છે. એમ એના ઉપરથી સીધું અર્થઘટન કર્યું કે અપને સાથીઓ સે ભી દૂર હો જાઓ, એકાંતમાં બેસીને આત્માનું જ્ઞાન ધ્યાન અને પ્રવૃત્તિમાં રહી જાઓ, એમ આ એકલિયું એમ કે છે. એકલિયું તળાવ એમ કે છે. ત્યાંથી મુનિ દશાનો પાયો નાખ્યો છે. ચોથા ગુણ સ્થાનમાં અસંગ દશાની આવી વૃત્તિ હોય છે કે રાગની રૂચિવાળા જીવોનો તો સંગ કરવાનો, વિષયોની રૂચિવાળા જીવોનો તો સંગ કરવાનો નિષેધ છે જ. માણસ નથી જાણ, માણસ કેવી રીતે ઓળખાય છે કે એના મિત્રોથી ઓળખાય છે. મેન ઇઝ નોન બાય ધી કંપની હી કીપ્સ, અંગ્રેજીમાં આ કહેવત છે. એને કઈ જાતની કંપની છે એના ઉપરથી એની ઓળખાણ થાય છે કે આને રુચિ કઈ જાતની છે. અહીંયા એમ કે છે કે એ તો એની રુચિ એમ કંપની ઉપરથી, અહીં તો કહે છે કે આ અસંગની રુચિમાં સંગ છોડવાની વાત છે. કોઈનો સંગ કરે તો એના પ્રત્યે રાગનો પ્રકાર ઉત્પન્ન થાય ને. આત્માની સાધના કરવી છે ત્યાં સંગ કરવાનું કાંઈ વિધાન નથી. ઉગ્ર સાધના સાધી રહ્યા છે તે સાધુ, મુનિ એટલે સાધુ ગુણવાચક નામ છે. આત્માની ઉત્કૃષ્ટ સાધના સાધે તેને સાધુ કહીએ. માત્ર સાધુનો વેશ પરિધાન કરે એનું નામ સાધુ કહેવામાં આવતું નથી. અસંગપણે રહીને કોઈનો પણ સંગ કર્યા વિના સાધના કરનારા મુનિરાજ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા છે, એ સ્વરૂપમાં લીન થઈ ગયા છે, એવા સ્વરૂપે જ મુનિને જોયે છે. મુનિ એટલે બસ સ્વરૂપમાં લીન રહેનારા આત્માઓ, સ્વરૂપ રમણતામાં એવા પડ્યા છે કે જેને દેહનું ભાન રહેતું નથી. બીજા સંયોગોનો તો એને સાવધાની રહેવાનો પ્રશ્ન જ રહેતો નથી. જંગલમાં ધ્યાન કરતા હોય ને છાયામાંથી તડકો થઈ જાય તો તડકેથી ખસીને છાયા બેસે કે ન બેસે તો પ્રશ્ન રહેતો નથી. એમ તડકો આવ્યો હોય ખબર ન પડે કે ખબર પડે તો સ્વરૂપમાં લીન થઈ જાય. એવા સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસંવેદ જ મુનિનું ભાવ લિંગ છે, ચિહ્ન, લિંગ એટલે ચિહ્ન, ઓળખવાનું ચિહ્ન. એમનું ભાવ છે એમને ઓળખવાનું ચિહ્ન છે. 12માં 28 મૂળ ગુણ નગ્ન દિગંબર દશા એ પણ ખરેખર મુનિનું ભાવલિંગ નથી, કેમ કે એ તો દ્રવલિંગને પણ હોય છે, એ પણ ખરેખર મુનિ દશાનું ચિહ્ન નથી. એ પ્રવચન સારમાં આ વિશે ચાલ્યો છે. મુનિને ઓળખવાનું ચિહ્ન શું? કે પ્રચુર સ્વસંવેદન. નીચે ચતુર્થ ગુણ સ્થાને સ્વસંવેદન ઉત્પન્ન થાય છે એટલું ત્યાં મુનિ દશામાં નથી. મુનિ દશામાં તો એ જ જાતિનું ક્વોલિટી એ જ છે, પણ એકદમ એનું તારતમ્ય ઉગ્રતા વધી જાય છે અને પ્રચુર સ્વસંવેદનમાં મુનિ આવે છે. એ મુનિરાજને ઓળખવાનું ચિહ્ન છે, એને મુનિ કહીએ. તે ભાવલિંગી મુનિ સંત છે, કેવળ જ્ઞાનની તળેટીમાં ઊભા છે. ત્યાં ઉભા છે, કેવળ જ્ઞાન ની તળેટીમાં, એટલે કેવળ જ્ઞાન ની સમીપ જઈને ઉભા છે. કે જેને કેવળ જ્ઞાન થાય છે એને આવી મુનિદશા થાય છે, એ મુનિદશાનું વર્ણન કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા કેવા હોય છે એની જાહેરાત કરી છે, એની પ્રસિદ્ધિ એમાં આવે છે. એટલે એ વિષયને સમજનારને પણ એમ સમજવાનું છે કે તારે મુક્ત થવું છે કે હવે મુક્ત થવું છે. તો આ દશામાં આવીને મુક્ત થવાનું છે, આ દશામાં આવ્યા વિના મુક્ત થવાનું છે એમ કદી બનવાનું નથી. એમ એમાંથી પોતે બોધ લે છે કે આવી દશા, એટલા માટે એ દશાની ભાવના ઉત્પન્ન થાય છે કે આ મુક્તિની પહેલા આવી દશા નિયમથી હોય છે. કોઈ જીવની એવી દશા થયા વિના મુક્તિ થાય છે એવું ત્રણ કાળમાં બનતું નથી. 28 મૂળ ગુણનો વ્યવહારનું પાલનનો જગ્યા ન રહીએ કદાચ, જેમ ભરત ચક્રવર્તીને ન રહીએ. બીજી તો કોઈ બહારનો વેશ એ મુનિનું ચિહ્ન નથી. પીળા વસ્ત્ર પહેરે કે ભગવા વસ્ત્ર પહેરે કે સફેદ વસ્ત્ર પહેરે એ તો મુનિનું ચિહ્ન નથી, પણ દિગંબર દશા એ પણ મુનિનું ચિહ્ન નથી. કેમ કે અન્ય મતમાં દિગંબરો થાય છે, અન્ય મતમાં પણ એ લોકો જંગલ મારીએ છે, પણ એ કોઈ મુનિનું ચિહ્ન નથી. એટલે એને સાધુ કે મુનિ કહેવાય નહીં. આત્માના વિતરાગી ભાવના આત્મ સ્વરૂપના સ્વસંવેદનમાં પ્રચુરપણે તીવ્રપણે લાગેલા રહે છે એવા મુનિઓ છે, એમને ઓળખવાનું ચિહ્ન છે. એવા મુનિઓને એ ચિહ્નથી ઓળખવા, એને ભગવાન અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં મોક્ષ તત્વ કહે છે. કેમ કે એમને બહારમાં ક્યાંય પ્રતિબંધ નથી, એટલા પ્રચુર સ્વસંવેદનમાં લાગેલા છે કે બહારમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નહીં હોવાથી એમને અપ્રતિબંધ વિહારી જાણીને, જાણે કે એમને કોઈ નડતું નથી, પ્રતિબંધ થતો નથી, મોક્ષ તત્વ કહી દીધું છે. અને ગુરુદેવ એમને હાલતા ચાલતા સિદ્ધ કહેતા. મુનિ એટલે મુનિરાજ એટલે ભાવલિંગી સંત, એટલે ચાલતા ચાલતા સિદ્ધ. સિદ્ધ જોવા હોય, સિદ્ધ પરમાત્માના દર્શન કરવા હોય તો મુનિરાજમાં તમને એ દર્શન થશે એમ કે. ઠીક, આવી અંતરમાં વિતરાગી દશા બહુ પ્રચુરપણે હોય છે જેમને, એ મુનિદશાને પ્રગટ ચિહ્ન છે. અને એનો મહિમા આ શાસ્ત્રને વિશે તો અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. 95 બોલ થયો, 96. આત્મા જ એક સાર છે અને બીજું બધું નિસાર છે. જે 92 માં ધ્રુવ તત્વ કહ્યું ને, એ ધ્રુવ તત્વ કહો, પરમ તત્વ કહો, એવું જે આત્મતત્વ છે તે એક જ સાર છે. સાર છે એટલે સુખરૂપ છે, અને આ સિવાયનું બીજું બધું નિસાર છે, સાર વિનાનું છે, અથવા તો બીજાના ઉપર લક્ષ જતા આશ્રય કરતા એમાંથી દુઃખની ઉત્પત્તિ થશે. અષ્ટપાહુડમાં તો સ્વ દવાઓ સુગઈ ને પર દવાઓ દુગઈ. સ્વદ્રવ્યથી સુગતિ નામ પંચમ ગતિ થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય કરવાથી સિદ્ધ ગતિ ની પ્રાપ્તિ, સુગતિ એટલે સિદ્ધ ગતિ ની પ્રાપ્તિ થાય છે. અહીંયા સુગતિ એટલે દેવગતિ નહીં, સિદ્ધ ગતિ ની પ્રાપ્તિ થાય છે, પંચમ ગતિ ની પ્રાપ્તિ થાય છે. અને પરદ્રવ્ય ને આશ્રિત દુર્ગતિ થાય છે, ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે, ચારે દુર્ગતિ લઈ લીધી છે. દેવગતિ, મનુષ્ય ગતિ બધી દુર્ગતિ છે, સંસારની ગતિ છે. એ બધામાં સંસાર છે, સંસાર થી બાહ્ય તો એક મોક્ષ ની ગતિ છે, પંચમ ગતિ. સાર શબ્દ લગાડ્યો છે, સમય સાર, સાર શબ્દ લગાડ્યો છે એમાં. સમય સાર, સમય નામ આત્મા, સમય નામ પદાર્થ. છ પદાર્થમાં સારભૂત તત્વ તત્વ આત્મા છે. આત્મામાં પણ દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત જે તત્વ છે એ એક જ સારભૂત છે, એને સમયસાર કહેવામાં આવે છે. સમયસારના પ્રારંભના કળશમાં, માંગલિકના શ્લોકમાં નમઃ સમયસાર આયથી શરૂ કર્યો છે. કેવી રીતે ટીકા શરૂ કરી છે? આ શબ્દોથી ટીકા શરૂ કરી છે. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે, એનો અર્થ કર્યો છે કે સ્વાનુભવથી પ્રગટ થનાર એવો જે સમયસાર, સ્વાનુભવથી પ્રગટ અનુભવ ગોચર થનાર એવો જે સમયસાર નામ આત્મતત્વ કેવું છે? કે દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે. આ સાર શબ્દ ઓલાના રહિત કરવા માટે લીધો છે, અનાત્મ તત્વ થી રહિત છે. હા, બધાનો આત્મા, તમારો આત્મા, મારો આત્મા અને બધાનો આત્મા મૂળ સ્વરૂપે દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ થી રહિત છે. જો એમ ન હોય તો એવી દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ રૂપ સિદ્ધ દશા પ્રગટે ક્યાંથી, ઉત્પન્ન ક્યાંથી થાય? કુવામાં હોય તે અવાડામાં આવે, બહાર શરીરમાંથી એ દશા આવતી નથી, સંગણમાંથી એ દશા આવતી નથી, ચોથા કાળમાંથી એ દશા આવતી નથી, બારમાંથી ક્યાંય એ દશા આવતી નથી. આત્મા જ આવો એક આત્મા જ સાર છે અને બીજું બધું અસાર છે, નિસાર છે. એટલે અસાર છે, સર્વતત્વ એક સાર, સર્વતત્વોમાં એક જ સારભૂત છે. નિયમ સારના 38મી ગાથા પછીનો શુદ્ધ ભાવ અધિકારનો પહેલો કળશ છે. સર્વતત્વોમાં એક સાર છે, સર્વતત્વ એક સાર, દુર્નિવાર એમ કરીને તાસ મેળવ્યો છે. નિયમ સાર છે, જયવંત વર્તો કે જે સર્વ એક સર્વ તત્વોમાં એકમાત્ર સારભૂત છે. આ પહેલું વચન છે શ્લોક નું. જયતિ સમય સાર, સર્વતત્વોમાં જે એક સાર છે તે જ આ સમયસાર નામ શુદ્ધાત્મા જયવંત વર્તે છે. જયતિ એટલે જયવંત છે, સદાય એનો જય હો, સદાય એનો વિજય હો, એના પ્રત્યે જ એનો જ વિજય જોવે છે, બીજાનો વિજય જોતા નથી. રાગની હાર હો અને આત્માનો વિજય હો એમ કહે છે. સકલ વિલય દૂર હો, પ્રાસ દુર્વારમાં રહ, દુરિત તરુ કુઠાર હો, બધે રહનો પ્રાસ મેળવો છે. એક એક પદમાં બબે જગ્યાએ શુદ્ધ બોધાવતા રહ, સુખજલ નિધિપુર હો, ક્લેશ વારા સુપાર. સર્વતત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, સકલ વિલય દૂર, વિલય જેનો વિલય થાય છે, સમય સમયની પર્યાયનો વિલય થાય છે, એનાથી જે ઘણો દૂર છે, પર્યાય થી દૂર છે, ધ્રુવ તત્વ છે ને એટલે પર્યાય થી દૂર છે, પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, પારિણામિક ભાવ ને પણ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, બધા અપરમ ભાવ છે એનાથી, એક સમયનું કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈને નાશ પામે એ અપરમ ભાવ, પરમ પારિણામિક ભાવ નહીં, પરમ એટલે પરમોત્કૃષ્ટ, દૂર છે એટલે દૂર જ છે, ભાવ થી તો દૂર જ છે, એક સમયનો જે વિલય થવા યોગ્ય ઉત્પન્ન થયેલો પર્યાય છે, વિલય થવા યોગ્ય વિલય થવાનો એટલે વિલય થવા યોગ્ય જે ઉત્પન્ન થયેલો પર્યાય છે, ક્યાં એક સમયમાં ઉત્પન્ન ધ્વંસીપણો અને ક્યાં ત્રિકાળ ધ્રુવપણો, કેટલો બધો ફેર, કેટલો ફેર કયો આવે, હે લાખ યોજન નો ફેર થયો, એ તો બહુ મોટો ફેર છે, ઉલટો સૂટો, એક અનિત્ય તત્વ છે ને એક નિત્ય તત્વ છે, આટલો મોટો ફેર છે જબરજસ્ત, એટલે કે છે કે જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે અથવા એવા નાશ પામવા યોગ્ય ભાવોનું આલંબન લેવામાં આવે તો પોતાના આત્માથી દૂર થઈ જાય, ઉલટી દશા થઈ જાય, મિથ્યાત્મની દશા ઉત્પન્ન થઈ જાય, એક સમયની પર્યાયનું આલંબન લેતા પર્યાય મુંડા હા પર સમયા, પર સમય થઈ જાય, જૈન મત થી બહાર થઈ જાય છે, તો જૈન મત માં ના રહે, ઠીક, જન્મ એટલે શું થઈ ગયો, જન્મ તો શરીર નો થયો છે કે તમારા આત્મા નો થયો છે, તો શરીર શરીર જૈન છે, આ તો રાગ થવાની, પાંચ પચાસ વર્ષે રાગ થાય છે, કઈ જૈન પણ અજૈન પણ શરીરના પરમાણુ ને નથી, આત્મા તો અનાદિ અનંત છે, અને તો જીવ સોઈ આત્મા, અન્ય સો હોય સો કર્મ, આ તો કર્મ છે, નો કર્મ છે, શરીરની માટી તો નો કર્મ છે, જીન સોઈ આત્મા, અન્ય હોય સો કર્મ, બાકીનું બધું અન્ય તો કર્મમાં જાય છે, આત્મા જ જીન છે, એમ જૈન છો તમે, તમે જૈન સાચા પણ આત્મા પણ તમે જૈન છો, જૈન છો એ આત્મા, તો આ જગતમાં કોઈ અજૈન નથી, શું દ્રવ સામાન્યની દ્રષ્ટિએ લ્યો, આત્મ સામાન્યની દ્રષ્ટિએ લ્યો, તો આ જગતમાં કોઈ અજૈન નથી, જ્ઞાનીઓ કોઈને અજૈનપણે જોતા નથી એમ છે, ઠીક, સામાન્યની દ્રષ્ટિ છે ને, સર્વાત્મમાં સમદ્રષ્ટિ લ્યો, આ વચનને હૃદય એ લખો, તો કે કોઈ અજૈન નથી, તમે વૈષ્ણવમાંથી આવ્યા, તમે ફલાણે સ્વામિનારાયણમાંથી આવ્યા, તમે બૌદ્ધમાંથી આવ્યા, તમે મુસલમાનમાંથી આવ્યા, કે નહીં, એ મુસલમાનનો આત્મા પણ જૈન છે, ઠીક, આવી દ્રષ્ટિ છે, અરે એકેન્દ્રિયનો આત્મા પણ જૈન છે, નિગોદનો આત્મા પણ જૈન છે, જીન સોઈ આત્માથી આવી વિશાળ જીન દ્રષ્ટિ છે, જગતના સર્વ જીવોને આવરી લે છે, એમાં ક્યાંય સંકુચિત પણ નથી, બહુ વિશાળ દ્રષ્ટિ છે, માનવ ધર્મમાં તો માનવ પૂરતી સીમિતતા છે, મનુષ્ય મનુષ્યને દુઃખી ન થાય, મનુષ્ય દુઃખી ન થાય, પછી એ મનુષ્યને માછલા ખવડાવીને સુખી કરવા છે, સરકાર માનવ ધર્મ પાળે તો માછલા મારીને પણ ખવડાવે, એ તો સંકુચિત ધર્મ છે, માણસ એમ તો પોતાના દેશનો ધર્મ રાષ્ટ્ર ધર્મ કરતા માનવ ધર્મ વિશાળ છે, અરે ભાઈ માનવ ધર્મ કરતા જૈન ધર્મ વિશાળ છે, એમ છે ખરેખર, એક રાષ્ટ્રને મૂકીને જગતના બધા દુનિયાના રાષ્ટ્રને, પણ મનુષ્યોને તું તારા ક્ષેત્રની મર્યાદામાં લે છે, કાર્યક્ષેત્રની આ મર્યાદા સંકુચિત છે, તમામ પ્રાણીઓને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય કોઈ પણ જીવને દુઃખ ન હો, અશાંતિ ન હો, પ્રાણઘાત ન હો, એને ક્યાંય પણ પ્રતિકૂળતા ન હો, મારા મન વચન કાયાના નિમિત્તે, પરિણામના નિમિત્તે એવી જે ભાવના હોય છે એને ખરેખર પરદયાની ભાવના હજી કહેવામાં આવે છે. સ્વદયાની ભાવના તો ક્યાંય ઊંચી છે એનાથી. એવો વ્યવહાર છે જીનાગમને વિશે. જીન સ્વરૂપ છે માટે જૈન છે. જીન સ્વરૂપ છે. દરેક આત્મા મૂળ સ્વરૂપે સર્વકર્મથી રહિત છે. જીન સોઈ આત્મા, અન્ય હોય સ્વકર્મ, બાકી બધું કર્મમાં જાય, દ્રવકર્મ, ભાવકર્મ, નોકર્મ, એનાથી રહિત મૂળ સ્વરૂપ છે. માટે બધા આત્માઓ મારા જેવા છે. ભગવાને જાહેર કર્યું દિવ્ય ધ્વનિમાં શું કે જેવો મારો આત્મા છે એવા જ તમે બધા આત્માઓ છો. અને આ પરમાત્માની પોતે પરમાત્મા થાય છે એની કૃપાની જરૂર તમને નથી. આમ છે, તમારા આત્માની કૃપા થાય તમારા ઉપર તો તમારી દશા શુદ્ધ થાય. અને એવી કૃપા કરવાનો જ જેનો સ્વભાવ છે એવું એનું સ્વરૂપ છે, એવું તમારું સ્વરૂપ છે, બીજું તમારું સ્વરૂપ નથી, એમ જાહેર કર્યું છે. સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, શુદ્ધ બોધાવતાર, શુદ્ધ બોધનો જે અવતાર છે, જે સુખ સાગરનું પૂર છે, સુખ જલ નિધિ પૂર, સુખ સાગરનું જે પૂર છે, અને જે ક્લેશોદધિનો કિનારો છે, ક્લેશના દરિયાનો, સંસારના દરિયાનો જે કિનારો છે, એવો આ અંદરમાં સમયસાર નામ શુદ્ધ આત્મા છે, તે સદા જયવંત વર્તે છે. આવો આત્મા જાણે ન જાણે એની અવગણના કરે તો પણ એ જયવંત વર્તે છે, એની હાર કદી નથી. આ બધા દિવ્ય ધ્વનિ અનુસાર આત્માના ગાણા ગાયા છે. જંગલમાં રહીને મહામુનિઓ એ આત્માના ગાણા ગાયા છે. હા, પોતાના માટે ગાયા છે. કોઈ રીતે એને આકર્ષણ થાય.
Thank you. Thank you.